એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું ફરી એકવાર સ્વાગત છે. આજની આપણી જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા પુસ્તકની સફર કરવાના છીએ જેણે માર્કેટિંગ અને વ્યવસાય જગતમાં ખરેખર હલચલ મચાવી દીધી. સેથ ગોડિનનું પર્પલ કાઉ, ટ્રાન્સફોર્મ યોર બિઝનેસ બાય બીંગ રિમાર્કેબલ.
નમસ્કાર. અને આ પુસ્તકનો જે મૂળભૂત વિચાર છે ને, એ જ ખરેખર ખૂબ રસપ્રદ છે. તે આપણને સીધો સવાલ પૂછે છે કે આપણે જે કંઈ બનાવીએ છીએ, વેચીએ છીએ કે કરીએ છીએ, શું તે એટલું અસાધારણ, એટલું નોંધપાત્ર છે કે લોકો અટકીને તેની નોંધ લે? ખબર છે, જેમ કે ખેતરમાં સેંકડો ભૂખરી ગાયો હોય અને એની વચ્ચે અચાનક એક જાંબલી ગાય દેખાય.
હા, તરત ધ્યાન ખેંચે. અને આજના સમયમાં આ વિચાર કેટલો કેટલો બધો પ્રસ્તુત છે નહીં? આપણી આસપાસ જુઓ તો માહિતીનો ધોધ વહી રહ્યો છે. દરેક બાજુથી જાહેરાતોનો મારો અવાજ જ અવાજ છે.
બરાબર.
અને બજાર એટલું સ્પર્ધાત્મક છે કે ગ્રાહકનું ધ્યાન ખેંચવું એ ખરેખર બહુ મોટો પડકાર બની ગયો છે. આવી સ્થિતિમાં ગોડિન કહે છે કે ખાલી ઠીકઠાક કે સારું હોવું એ પૂરતું નથી. ઉલટાનું એમનું કહેવું છે કે જે સલામત રસ્તો છે ને, એટલે કે પેલું બધા કરે એવું સામાન્ય ઉત્પાદન બનાવવું, એ જ ખરેખર તો સૌથી મોટો ખતરો છે.
બિલકુલ. કારણ કે સામાન્ય વસ્તુઓની કોઈ નોંધ જ નથી લેતું, એ તો બસ અદૃશ્ય જ રહે છે ભીડમાં. એટલે આ પુસ્તક આપણને એક રીતે પડકારે છે કે આપણે કેવી રીતે આપણા કામમાં, આપણા વ્યવસાયમાં, આપણી સેવામાં પેલી જાંબલી ગાય જેવી અસાધારણતા, પેલી નોંધપાત્રતા લાવી શકીએ.
તો આ આટલો ક્રાંતિકારી અને થોડો ઉશ્કરણીજનક વિચાર આપનાર લેખક સેથ ગોડિન એ છે કોણ? એમનો પરિચય આપશો? એમની દ્રષ્ટિ આ વિચાર પાછળ કેવી રીતે કામ કરે છે?
ચોક્કસ. સેથ ગોડિનને આજના સમયના સૌથી પ્રભાવશાળી માર્કેટિંગ ગુરુઓમાં ગણવામાં આવે છે. અને માત્ર લેખક નથી, પણ એક સફળ ઉદ્યોગ સાહસિક પણ રહી ચૂક્યા છે. સારા બ્લોગર છે, વક્તા છે. એમણે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે.
ઓકે.
અને ઇન્ટરનેટના શરૂઆતના દિવસોમાં એમણે યોયોડાઇન નામની એક ખૂબ ઇનોવેટિવ ઓનલાઇન માર્કેટિંગ કંપની શરૂ કરી હતી. એ સમયે આ બહુ નવી વાત હતી.
અચ્છા.
હા. અને એ કંપની પછીથી યાહુએ ખરીદી લીધી હતી. એટલે આ અનુભવ એમને ડિજિટલ દુનિયાની નસ પરખવામાં બહુ મદદ કરી.
મતલબ કે માત્ર થિયરીની વાત નથી કરતા, એમણે પોતે આ ડિજિટલ માર્કેટિંગની જે આખી ક્રાંતિ આવી એને ખૂબ નજીકથી જોઈ છે અને એમાં સક્રિય ભૂમિકા પણ ભજવી છે. એમના બીજા પુસ્તકો પણ જાણીતા છે, જેમ કે પરમિશન માર્કેટિંગ કે ટ્રાઇબ્સ.
હા, બરાબર. પરમિશન માર્કેટિંગમાં એમણે પેલી વાત કરી હતી કે ગ્રાહકો પર જાહેરાતોનો મારો કરવાને બદલે એમની મંજૂરી લઈને એમની સાથે સંબંધ બાંધવો જોઈએ. એ પણ તે સમયે ખૂબ નવીન વિચાર હતો. ગોર્ડનની ખાસિયત જ એ છે કે પરંપરાગત માર્કેટિંગની જે મર્યાદાઓ છે ને, એને બહુ સ્પષ્ટ રીતે જુએ છે અને આ ડિજિટલ યુગ માટે નવા નિયમો, નવી વિચારધારા આપે છે. અને એમની બીજી ખાસિયત એ છે કે આવા જટિલ વિચારોને પણ પર્પલ કાઉ જેવા સાવ સરળ, યાદ રહી જાય તેવા રૂપકોમાં રજૂ કરી દે.
હા, એ વાત સાચી.
એટલે એમનો દ્રષ્ટિકોણ આ પુસ્તક માટે એકદમ પરફેક્ટ છે.
ચાલો હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. આ પર્પલ કાઉનો મુખ્ય તર્ક શું છે? શા માટે ગોર્ડિન ભારપૂર્વક કહે છે કે જૂના નિયમો હવે કામ નથી કરતા?
જુઓ, પુસ્તકનો પાયો જ એ દલીલ પર છે કે માર્કેટિંગનો જે પરંપરાગત રસ્તો હતો, જેને ગોર્ડિન મજાકમાં ટીવી ઔદ્યોગિક સંકુલ, ટીવી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ કહે છે, તે હવે લગભગ ખતમ થઈ ગયો છે.
ટીવી ઔદ્યોગિક સંકુલ એટલે શું?
એટલે પેલી જૂની સિસ્ટમ. કંપનીઓ શું કરતી? મોટા પાયે સામાન્ય માસ પ્રોડક્ટ્સ બનાવતી, પછી ટીવી જેવા માસ મીડિયા પર અઢળક પૈસા ખર્ચીને જાહેરાતો કરતી અને લોકોને એ ખરીદવા માટે લલચાવતી. ફેક્ટરીઓ બસ ઉત્પાદન કરતી જાય અને માર્કેટિંગવાળાએ એને વેચવાનું કામ કરે.
અને આ મોડેલ દાયકાઓ સુધી ખૂબ સફળ પણ રહ્યું હતું, નહીં?
હા, બિલકુલ રહ્યું હતું. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કેમ? એક તો બજારમાં વિકલ્પોનો રાફડો ફાટ્યો છે. દરેક વસ્તુ માટે અસંખ્ય બ્રાન્ડ્સ છે.
ખરું.
બીજું, જાહેરાતોનો એટલો બધો મારો છે, એટલું બધું ક્લટર છે કે લોકો હવે તેનાથી ટેવાઈ ગયા છે. મોટાભાગની જાહેરાતોને તો આપણે જોતા જ નથી, અવગણી દઈએ છીએ.
હા, એડ બ્લોકર્સ આવી ગયા, ચેનલો બદલી નાખીએ, ઓનલાઈન જાહેરાતો સ્કીપ કરી દઈએ.
બરાબર, એટલે ગ્રાહકો હવે પહેલા કરતા વધુ સશક્ત છે, એમના હાથમાં કંટ્રોલ છે. અને ત્રીજું, મીડિયા પોતે જ કેટલું વિભાજિત થઈ ગયું છે. સેંકડો ટીવી ચેનલો, અસંખ્ય વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, એટલે પહેલાની જેમ બધાનું ધ્યાન એક જગ્યાએ ખેંચવું બહુ મુશ્કેલ છે.
એટલે પરંપરાગત માર્કેટિંગના જે આધાર હતા, પેલું પ્રોડક્ટ પ્રાઇસ પ્રમોશન પ્લેસ, એ હવે એકલા પૂરતા નથી. જો તમારી પ્રોડક્ટ જ કંટાળાજનક હોય, સામાન્ય હોય, તો પછી તમે ગમે તેટલું જોરદાર પ્રમોશન કરો, લોકો ધ્યાન જ નહીં આપે.
એક્ઝેક્ટલી, અને એટલે જ ગોર્ડિન કહે છે કે સલામત ઉત્પાદન બનાવવું, મતલબ કે જે કોઈને નારાજ ન કરે, જે બધાને થોડું થોડું ગમી જાય, એવું સરેરાશ ઉત્પાદન, એ જ આજકાલ સૌથી મોટું જોખમ છે. કેમ? કારણ કે તેની 100% ગેરંટી છે કે એને અવગણવામાં આવશે.
ઓ,
એટલે પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય, એનો ગોલ એ છે કે જો તમારે આજના ભીડવાળા બજારમાં સફળ થવું હોય, તો તમારે કંઈક નોંધપાત્ર, રિમાર્કેબલ બનાવવું જ પડશે. કંઈક એવું જે એટલું અનોખું હોય, એટલું રસપ્રદ હોય, એટલું ઉપયોગી હોય કે લોકો ફરજિયાત તેની નોંધ લે, તેના વિશે વાત કરે અને તેને બીજાઓ સુધી પહોંચાડે.
અને આ નોંધપાત્રતા પછીથી ઉમેરવાની વસ્તુ નથી, પણ એ ઉત્પાદન કે સેવાના મૂળમાં, એના DNAમાં જ હોવી જોઈએ. એ ડિઝાઇનમાં હોઈ શકે, એન્જિનિયરિંગમાં હોઈ શકે, બિઝનેસ મોડેલમાં હોઈ શકે, ગ્રાહક સેવામાં હોઈ શકે, ગમે ત્યાં.
હા, એટલે માર્કેટિંગનો જે રોલ છે એ બદલાઈ ગયો છે. એ હવે ખાલી પ્રચાર કરવાનું કામ નથી, પણ શરૂઆતથી જ કંઈક નોંધપાત્ર બનાવવાનો ભાગ છે.
આ વાત ખરેખર રસપ્રદ છે. અને આપે કહ્યું એમ, પુસ્તકમાં પરંપરાગત પ્રકરણો નથી, પણ જોડાયેલા વિચારોનો સંગ્રહ છે. તો એને થોડું વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયાસ કરીએ. ગોર્ડિન શરૂઆત ક્યાંથી કરે છે?
નિયમો, એટલે કે પેલું ટીવી ઔદ્યોગિક સંકુલ હવે કામ નથી કરતું, જેની આપણે હમણાં ચર્ચા કરી. જાહેરાતોનો અતિરેક, ગ્રાહક પાસે વધુ પાવર, મીડિયાનું વિભાજન વગેરે. એ કહે છે કે માર્કેટિંગના જે પરંપરાગત પી આપણે ભણ્યા છે, પ્રોડક્ટ પ્રાઇસ પ્રમોશન પોઝિશનિંગ પબ્લિસિટી પેકેજિંગ પાસ અલોંગ પરમિશન, ગોર્ડિન આ બધા પી ગણાવે છે, એ હવે પૂરતા નથી.
કારણ કે એ બધાએ ધારણા પર આધાર રાખતા હતા કે તમે એક સામાન્ય વસ્તુ બનાવીને પછી એનો પ્રચાર કરીને લોકોને એ ખરીદવા મનાવી શકશો. પણ હવે લોકો એ પ્રચારને જ અવગણી રહ્યા છે. અને અહીંથી જ પેલી ચોંકાવનારી વાત આવે છે કે સલામત રહેવું જોખમી છે.
બરાબર, અને આ સીધો પ્રહાર છે પરંપરાગત વિચારસરણી પર. મોટાભાગની કંપનીઓ શું કરે? જોખમ ટાળવા માંગે એટલે એવું ઉત્પાદન બનાવે જે બજારમાં જે ચાલે છે એના જેવું જ હોય, બસ થોડું સસ્તું કે થોડું અલગ. ગોર્ડિન કહે છે કે આ સલામત રસ્તો જ તમને નિષ્ફળતા તરફ દોરી જાય છે. કેમ? કારણ કે તમે ભીડમાં ખોવાઈ જાઓ છો, કોઈ તમારી નોંધ જ નથી લેતું.
તો જો જૂના નિયમો કામ નથી કરતા અને સલામત રહેવું જોખમી છે, તો ઉપાય શું? અહીં આવે છે પર્પલ કાઉ, એટલે કે નોંધપાત્રતા. પણ આ નોંધપાત્ર હોવું એટલે શું? શું એનો મતલબ ખાલી કંઈક વિચિત્ર કે અજીબ બનાવવું એવો છે?
ના, એવું બિલકુલ જરૂરી નથી. નોંધપાત્રનો સીધો અર્થ છે જેની નોંધ લેવાય. કંઈક એવું જે એટલું રસપ્રદ હોય, એટલું ઉપયોગી હોય, સુંદર હોય, ઝડપલી હોય, સસ્તું હોય, મોંઘું હોય, કે કોઈ પણ રીતે અલગ હોય, કે લોકો ઊભા રહીને એને જુએ અને બીજાને એના વિશે કહેવા મજબૂર બને.
અચ્છા,
તે વિચિત્ર હોઈ શકે પણ જરૂરી નથી. મુખ્ય વાત એ છે કે તે કોઈ ચોક્કસ ગ્રાહક વર્ગ માટે, કોઈ ચોક્કસ ઓડિયન્સ માટે મૂલ્યવાન રીતે અસાધારણ હોવું જોઈએ. ગોર્ડિન માટે આ નોંધપાત્રતા એ જ માર્કેટિંગનો નવો અને સૌથી અગત્યનો પી છે.
અને આ નોંધપાત્રતા ફેલાય કેવી રીતે? એ તો પછી નસીબની વાત થઈ ગઈ ને.
ગોર્ડિન કહે છે, ના, એ નસીબ નથી, એ સ્ટ્રેટેજી છે. અહીં એ કેટલાક મહત્વના ખ્યાલો આપે છે. પહેલો છે આઈડિયા વાયરસ.
આઈડિયા વાયરસ?
હા, જેમ વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે ને, તેમ એક સારો નોંધપાત્ર વિચાર પણ લોકોમાં બહુ ઝડપથી ફેલાય છે. પર્પલ કાઉ આવા આઈડિયા વાયરસને જન્મ આપે છે. એ જાહેરાતની જેમ લોકોને ધક્કો નથી મારતો, પણ લોકોને પોતાની તરફ ખેંચે છે.
રસપ્રદ. બીજો ખ્યાલ કયો?
બીજો ખ્યાલ છે સ્નીઝર્સ, એટલે કે છીક ખાનારા. આ એવા લોકો છે જેઓ આ આઈડિયા વાયરસને ફેલાવવાનું કામ કરે છે.
મતલબ કે ઇન્ફ્લુએન્સર્સ?
હા, કહી શકાય. એ તમારા શરૂઆતના ગ્રાહકો, અર્લી એડોપ્ટર્સ હોઈ શકે,
પ્રભાવકો હોઈ શકે અથવા એવા લોકો જેમની વાત બીજાઓ સાંભળે છે અને માને છે. ગોડિન ભારપૂર્વક કહે છે કે તમારે તમારું માર્કેટિંગ બધા લોકો પર નહીં પણ આ સ્નીઝર્સ પર કેન્દ્રિત કરવું જોઈએ. જો તમે એમને જીતી લો ને તો એ લોકો આપોઆપ તમારા માટે માર્કેટિંગનું કામ કરશે.
એટલે શરૂઆતમાં નાનકડા પણ યોગ્ય જૂથ પર ફોકસ કરવું વધુ ફાયદાકારક છે.
બિલકુલ. અને ત્રીજો ખ્યાલ આની સાથે જોડાયેલો છે, ઓટાકુ. આ એક જાપાની શબ્દ છે.
ઓટાકુ,
હા, એનો અર્થ થાય છે કોઈ ચોક્કસ વિષય, શોખ કે પ્રોડક્ટ પ્રત્યે અત્યંત ઊંડો જુસ્સો ધરાવતા લોકો. એમ કહી શકાય કે એના દીવાના હોય. જો તમે આવા ઓટાકુ સમુદાયને ઓળખી કાઢો અને એમની જરૂરિયાતો સમજીને એમના માટે કંઈક ખરેખર અસાધારણ બનાવો તો તમને એવા વફાદાર અને ઉત્સાહી ચાહકો મળશે જે તમારા પ્રોડક્ટ કે સેવાના સૌથી મોટા પ્રચારક બની જશે.
વાહ, આઈડિયા વાયરસ, સ્નીઝર્સ, ઓટાકુ, બહુ સરસ ખ્યાલો છે. પણ પેલો મૂળ સવાલ તો ઊભો જ રહે છે, આ પર્પલ કાઉ બનાવવી કેવી રીતે? શું ગોડિન એની કોઈ રેસિપી આપે છે?
ના, ગોડિન સ્પષ્ટ કહે છે કે એવી કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી. કારણ કે જો હોત તો બધા જે વાપરતા હોત અને પછી એ પણ સામાન્ય બની જત.
ખરું.
પણ તે એક માનસિકતા, એક એપ્રોચ જરૂર સૂચવે છે. મુખ્ય વાત એ છે કે નોંધપાત્રતા એ કોઈ પ્રોડક્ટ બની ગયા પછી ઉપરથી લગાવવાનો મસાલો નથી. એ તો શરૂઆતથી જ, ડિઝાઇનના તબક્કેથી જ એમાં વણાયેલી હોવી જોઈએ. કેટલાક ગાઈડિંગ પ્રિન્સિપલ્સ એ આપે છે, જેમ કે ધાર પર જાઓ, ગો ફોર ધી એજીસ, પેલો સલામત સરેરાશ રસ્તો છોડો. એ બહુ ભીડવાળો અને કંટાળાજનક છે. તકો હંમેશા ચરમસીમા ઉપર હોય છે. શું તમે બજારમાં સૌથી સસ્તું બની શકો, કે સૌથી ઝડપી, કે સૌથી વૈભવી, સૌથી સરળ, સૌથી ટકાઉ? કોઈ એક ધાર પકડો અને એમાં બેસ્ટ બનો. માત્ર ઉત્પાદન જ નહીં, નોંધપાત્રતા ગમે ત્યાંથી આવી શકે છે. તમારું બિઝનેસ મોડલ કદાચ નોંધપાત્ર હોય, જેમ નેટફ્લિક્સે કર્યું. તમારી ગ્રાહક સેવા અસાધારણ હોય, જેમ જેપોસની છે. તમારી ડિઝાઇન અનોખી હોય, એપલના આઈમેકની જેમ, અથવા તો પેકેજિંગ પણ.
હા, પેલું ડચ બોય પેન્ટના ડબ્બાનું ઉદાહરણ અહીં બરાબર યાદ આવે છે. પેન્ટ જેવી સામાન્ય વસ્તુમાં પણ એમણે પેલો સ્ક્રૂ ઓન ઢાંકણ અને સહેલાઈથી રેડી શકાય એવો ડબ્બો બનાવીને આખો અનુભવ જ બદલી નાખ્યો. કેટલી નાની પણ નોંધપાત્ર વાત.
તદ્દન સાચું. બીજો મહત્વનો મુદ્દો છે, માપન કરો, મેજર. જે માપી શકાય તેનું જ મેનેજમેન્ટ થઈ શકે. ગોડિન કહે છે કે ખાલી વેચાણના આંકડા ન જુઓ, એ માપો કે કેટલા લોકો તમારા વિશે વાત કરી રહ્યા છે, તમારા સ્નીઝર્સ કોણ છે અને કેટલા છે, તમારો આઈડિયા વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે, ગ્રાહકોમાં ઉત્સાહ કેટલો છે. અને છેલ્લો પણ ખૂબ મહત્વનો વિચાર છે, કાઉનું ચક્ર.
એ શું છે વળી, કાઉનું ચક્ર?
એનો મતલબ છે કે એકવાર તમે પર્પલ કાઉ બનાવી લીધી, એટલે કે કંઈક નોંધપાત્ર બનાવ્યું, પછી એને સ્નીઝર્સ દ્વારા માર્કેટમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું, એની સફળતાનો પૂરો લાભ લો. ગોડીને એને મિલ્ક ઇટ કહે છે, એટલે કે ગાયને દોઈ લો, પણ ત્યાં અટકવાનું નથી.
અચ્છા.
કારણ કે જે આજે નોંધપાત્ર છે એ સમય જતાં બીજા લોકો કોપી કરશે અને એ સામાન્ય બની જશે. એટલે જે સફળતા મળી, જે નફો મળ્યો, જે વિશ્વસનીયતા મળી, એનો ઉપયોગ કરીને આગલી પર્પલકાઓ બનાવવાની તૈયારી શરૂ કરી દો. સતત નવીનતા જરૂરી છે. આત્મસંતોષ એ પર્પલકાઓનો સૌથી મોટો દુશ્મન છે.
અને પુસ્તકમાં આ વિચારો સમજાવવા ફોક્સવેગન, બીટલ, જેટ બ્લુ એરવેઝ, સ્ટારબક્સ, લોજીટેક જેવા ઘણા ઉદાહરણો પણ આપ્યા છે. દરેકે પોતાની રીતે, કોઈએ કિંમતમાં, કોઈએ સેવામાં, કોઈએ ડિઝાઇનમાં, કોઈએ અનુભવમાં કંઈક નોંધપાત્ર કર્યું. પણ આ બધું સાંભળવામાં જેટલું સહેલું લાગે છે, કરવું કદાચ એટલું સહેલું નથી હોતું, ખરું ને? ગોર્ડન આ પડકારો વિશે શું કહે છે?
અને એ જ સૌથી મહત્વનો મુદ્દો છે આખા પુસ્તકનો. ગોર્ડન એકદમ સ્પષ્ટપણે કહે છે કે પર્પલ કાઉ બનાવવામાં સૌથી મોટો અવરોધ પૈસાની કમી નથી, કે બુદ્ધિની કમી નથી, કે સારા વિચારોની કમી પણ નથી. સૌથી મોટો અવરોધ છે ડર, ભય, ફિયર.
ભય? શેનો ભય?
મુખ્યત્વે ત્રણ પ્રકારના ભયની તે વાત કરે છે. પહેલો, ટીકાનો ભય. જો તમે કંઈક ખરેખર અલગ, અનોખું, નોંધપાત્ર બનાવશો તો એ બધાને નહીં ગમે, એ પાક્કું છે. કેટલાક લોકો એની ટીકા કરશે, મજાક ઉડાવશે, એને નકારશે, અને આપણને પેલી બધાને ખુશ રાખવાની જે વૃત્તિ હોય છે ને એ આપણને સામાન્ય અને સલામત બનવા તરફ ધકેલે છે. પર્પલ કઉ બનવું હોય તો ટીકા સાંભળવાની અને સહન કરવાની હિંમત રાખવી પડે.
બરાબર. બીજો ભય?
બીજો છે નિષ્ફળતાનો ભય. દેખીતી વાત છે, નવો અજાણ્યો વિચાર નિષ્ફળ જવાની શક્યતા હંમેશા રહે. ખાસ કરીને મોટી સ્થાપિત કંપનીઓમાં તો નિષ્ફળતાને સજા કરવાની અથવા ઓછામાં ઓછું નિષ્ફળ જનારને નીચો દેખાડવાની વૃત્તિ હોય છે. એટલે ત્યાં જો આ નિષ્ફળ ગયું તો એ ડર એટલો બધો હોય છે કે કોઈ નવું જોખમ લેવાસ તૈયાર નથી થતું, અને આ ડર નવીનતાને મારી નાખે છે.
અને ત્રીજો
ભય છે ફેક્ટરી માનસિકતાનો ભય. ઘણી કંપનીઓ હજુ પણ પેલી જૂની ફેક્ટરી માનસિકતાથી ચાલે છે. અમારું કામ છે ઉત્પાદન બનાવવાનું, અને પછી માર્કેટિંગ વિભાગ એને વેચશે. તેઓ માર્કેટિંગને ઉત્પાદન બની ગયા પછી ઉપરથી કરવામાં આવતી પ્રવૃત્તિ ગણે છે, ઉત્પાદનના મૂળ વિચારનો ભાગ નહીં.
હા,
આ માનસિકતામાં માર્કેટિંગ વિભાગ બિચારો શું કરે? એ ખાલી રંગકામ વિભાગ બનીને રહી જાય છે, જે ફેક્ટરીએ બનાવેલી ભૂખરી ગાયને કોઈક રીતે સુંદર દેખાડવાનો પ્રયત્ન કરે છે. પણ ગોડિન કહે છે કે નોંધપાત્રતા તો ફેક્ટરીમાંથી જ આવવી જોઈએ, એટલે કે પ્રોડક્ટના મૂળમાંથી જ આવવી જોઈએ.
ભય ખરેખર બહુ વાસ્તવિક લાગે છે, મોટી કંપનીઓમાં તો ખાસ જોવા મળે. તો ગોડિનનો અંતિમ સંદેશ શું છે આ ભય સામે લડવા માટે? એનો સામનો કેવી રીતે કરવો?
એમનો સંદેશ બહુ સ્પષ્ટ અને સીધો છે. બહાદુર બનો, બી બ્રેવ, હિંમત રાખો. તેઓ ભારપૂર્વક કહે છે કે આજના બજારમાં સલામત રહીને અદૃશ્ય થઈ જવાનું જે જોખમ છે, એના કરતાં નોંધપાત્ર બનવાનો પ્રયાસ કરવામાં નિષ્ફળ જવાનું જોખમ ઘણું ઓછું છે.
એમ કેવી રીતે?
કારણ કે જો તમે પ્રયાસ કરીને નિષ્ફળ થશો તો પણ તમે કંઈક શીખશો, તમને અનુભવ મળશે, કદાચ આગલી વખતે સફળ થશો. પણ જો તમે ડરના માર્યા પ્રયાસ જ નહીં કરો અને અદૃશ્ય રહેશો, તો તમારું અસ્તિત્વ જ ધીમે ધીમે ભૂંસાઈ જશે. એટલે નેતાઓએ, મેનેજમેન્ટે એવી સંસ્કૃતિ બનાવવી પડે જ્યાં નવા પ્રયોગોને પ્રોત્સાહન મળે, જ્યાં નિષ્ફળતાને શીખવાની તક તરીકે જોવામાં આવે, અને જ્યાં નોંધપાત્ર બનવું એ ખાલી માર્કેટિંગનો નહીં પણ આખી સંસ્થાનો ગોલ, એનું લક્ષ્ય હોય.
ચાલો, આટલી સરસ અને ઊંડી ચર્ચા પછી પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને ફરી એકવાર યાદ કરી લઈએ અને વિચારીએ કે એ આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને ભારતીય સંદર્ભમાં, કેવી રીતે લાગુ પડે છે. પહેલો સંદેશ કયો લઈશું?
પહેલો અને સૌથી પાયાનો સંદેશ, પરંપરાગત માસ માર્કેટિંગનો યુગ પૂરો થઈ ગયો છે. ટીવી જાહેરાતો અને મોટા બજેટ હવે સફળતાની ગેરંટી નથી. ગ્રાહકોનું ધ્યાન હવે સૌથી મૂલ્યવાન અને દુર્લભ વસ્તુ છે.
અને આનો સીધો અર્થ ગુજરાતના નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ માટે એ થઈ શકે કે હવે મોટી માછલીઓ સામે ટક્કર લેવા માટે ખાલી પૈસા જ બધું નથી. એક ખરેખર નોંધપાત્ર, અનોખો વિચાર, પ્રોડક્ટ કે સેવા એમને પણ મોટા ખેલાડી બનાવી શકે છે.
બરાબર. બીજો અને કદાચ સૌથી વધુ વિચારવા જેવો સંદેશ, સલામત રહેવું એ જ હવે સૌથી મોટું જોખમ છે. બજારમાં ટકી રહેવું હોય તો સામાન્ય, અદૃશ્ય રહેવું પોસાય એમ નથી, અલગ તરી આવવું જ પડશે.
આ વાત સીધી આપણી કારકિર્દીને પણ સ્પર્શે છે નહીં? શું આપણે આપણી નોકરીમાં કે વ્યવસાયમાં બહુ સેફ રમત રમી રહ્યા છીએ? શું આપણે આપણી જાતને બીજાઓથી અલગ પાડવા માટે કંઈક નવું, કંઈક જોખમી કરી રહ્યા છીએ, કે પછી બસ ભીડનો જ એક ભાગ બનીને રહી ગયા છીએ?
ત્રીજો મહત્વનો મુદ્દો, જે આપણે વારંવાર કહ્યો, ઉત્પાદન કે સેવા પોતે જ માર્કેટિંગ છે. શ્રેષ્ઠ માર્કેટિંગ એ અલગથી નથી થતું, એ તો એક અસાધારણ ઉત્પાદન કે સેવાના હાર્દમાં જ હોય છે, એનો રોલ જ એ છે.
એટલે આપણે આપણી જાતને પૂછવું જોઈએ, શું મારું કામ, મારું ઉત્પાદન, મારી દુકાન, મારી સેવા એટલી સારી છે, એટલી અલગ છે કે લોકો એના વિશે વાત કરે, સામે ચાલીને બીજાને કહે?
ચોથો સંદેશ, શરૂઆતમાં બધા પાછળ દોડવાને બદલે વિશિષ્ટ જૂથ પર ધ્યાન કેન્દ્રિત કરો. પહેલા સ્નીઝર્સ અને ઓટાકુને શોધો અને એમને ખુશ કરો. જો તમે એમને જીતી શકશો તો એ લોકો જ તમારા સંદેશને બાકીના લોકો સુધી પહોંચાડશે.
અને ભારતમાં તો કેટલી બધી વિવિધતા છે, અસંખ્ય નાની મોટી કોમ્યુનિટી, અલગ અલગ રૂચિઓ, જરૂરિયાતો, અહીં તો આ નીશ માર્કેટનો કોન્સેપ્ટ બહુ શક્તિશાળી સાબિત થઈ શકે. કોઈ ચોક્કસ સમુદાય માટે કંઈક ખરેખર અસાધારણ બનાવવું એ સફળતાની ચાવી બની શકે.
અને પાંચમો અને અંતિમ મુખ્ય સંદેશ, નોંધપાત્રતા એ કોઈ અકસ્માત નથી, એ નસીબનો ખેલ નથી, એ એક ઇરાદાપૂર્વકની પસંદગી છે, એ સ્ટ્રેટેજી છે, એ હિંમતનું પરિણામ છે, એ કંપનીની સંસ્કૃતિમાંથી આવે છે.
આ ખરેખર બહુ પ્રેરણાદાયક વાત છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે પણ આપણા પોતાના સ્તરે કંઈક નોંધપાત્ર બનાવવા માટે પહેલ કરી શકીએ છીએ. એના માટે ખાલી એક અલગ નજર અને થોડી હિંમત જોઈએ.
અને હા, આ પુસ્તકની એક બીજી ખાસિયત છે, એમાં ઘણા એવા વાક્યો છે, એવી પંક્તિઓ છે જે સીધી અસર કરે અને યાદ રહી જાય. એ મુખ્ય વિચારોનો જાણે નિચોડ હોય.
હા, સાચી વાત છે. એવી પંચલાઇન જેવી જે આપણને વિચારતા કરી દે. કયા વાક્યો ખાસ યાદ આવે એવા છે?
એક તો પેલું જે આખા પુસ્તકનો સાર કહી દે, ભીડવાળા બજારમાં ભળી જવું એ નિષ્ફળતા છે, વ્યસ્ત બજારમાં અલગ ન દેખાવું એ અદ્રશ્ય હોવા બરાબર છે. સીધી વાત, સામાન્ય બનશો નહીં ને તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે છો.
અને બીજું જે આપણે વારંવાર કહ્યું અને જે ખરેખર ચોંકાવનારું છે, સલામત રહેવું જોખમી છે. આ તો પરંપરાગત દહાપણને ઉલટાવી જ નાખે છે. જોખમ ન લેવામાં જ સૌથી મોટું જોખમ છે, કારણ કે એ તમને ભૂલાઈ જવા તરફ લઈ જાય છે.
ત્રીજું, જે સંસ્થાકીય માળખા પર જવાબદારી પર સવાલ ઉઠાવે છે, માર્કેટિંગ એટલું મહત્વનું છે કે તેને ફક્ત માર્કેટિંગ વિભાગ પર છોડી શકાય નહીં. આ સીધું કહે છે કે નોંધપાત્રતા બનાવવાનો રોલ એની જવાબદારી દરેકની છે, સીઈઓથી લઈને એન્જિનિયર સુધી, બધાની.
અને પેલું વાક્ય પણ મને બહુ ગમ્યું, ખૂબ સારું એ ખરાબ છે, ખૂબ સારું એ સરેરાશ છે.
હા, કારણ કે આજના જમાનામાં ખાલી ગુડ ઇનફ હોવું પૂરતું નથી, તમારે ખાલી ગ્રેટ પણ નહીં પણ રિમાર્કેબલ બનવું પડશે. કંઈક એવું જેની લોકો ખરેખર નોંધ લે, જેના વિશે વાત કરવા પ્રેરાય.
આ વાક્યો ભલે ટૂંકા હોય પણ એની પાછળનો વિચાર ઘણો ઊંડો છે અને આપણને આપણી કામ કરવાની રીત વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે. તો હવે વાત કરીએ આ બધા વિચારોને વાસ્તવિક જીવનમાં ઉતારવાની. જુદા જુદા લોકો માટે આ પુસ્તકમાંથી શું શીખવા જેવું છે? વ્યવહારમાં આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે?
જો, નવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે તો આ પુસ્તક ખરેખર ખૂબ જ ઉપયોગી છે. એમની પાસે શરૂઆતમાં જાહેરાત માટે મોટું બજેટ નથી હોતું, એટલે એમના માટે સફળ થવાનો લગભગ એકમાત્ર રસ્તો જ કંઈક નોંધપાત્ર બનાવવાનો છે. એમણે પોતાને પૂછવું જોઈએ, મારા આઈડિયામાં, મારા પ્રોડક્ટમાં, મારી સેવામાં એવું શું છે જે ખરેખર પર્પલકાઉ છે? શું તે એટલું જોરદાર છે કે મારા પહેલા 10 ગ્રાહકો બીજા 90ને કહેવા માટે ઉત્સુક બને?
હા, જેમ કે ગુજરાતમાં કોઈ નવું ફૂડ સ્ટાર્ટઅપ શરૂ કરે તો એ ખાલી સ્વાદ પર ધ્યાન આપવાને બદલે કદાચ અનોખું પેકેજિંગ કે કોઈ ખાસ ડિલિવરી મોડલ કે પછી કોઈ સામાજિક હેતુ સાથે જોડાઈને નોંધપાત્ર બની શકે.
બરાબર. હવે વાત કરીએ સ્થાપિત મોટી કંપનીઓમાં કામ કરતા માર્કેટર્સની. એમના માટે પડકાર અલગ છે. એમને ઘણીવાર કંપનીના જૂના નિયમો, પ્રક્રિયાઓ અને આમ જ ચાલે છે વાળી માનસિકતા સામે લડવું પડે છે. એમણે ખાલી વધુ બજેટ માંગીને કંટાળાજનક પ્રોડક્ટનો પ્રચાર કરવા પર જોર આપવાને બદલે પ્રોડક્ટમાં જ કંઈક નોંધપાત્ર ફેરફાર કરવા માટે R&D કે પ્રોડક્ટ ટીમને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. એમનો રોલ બદલવો પડશે. અને હા, એ લોકો એમના ગ્રાહકોમાંથી સ્નીઝર્સને ઓળખીને એમની સાથે સારા સંબંધો બાંધી શકે છે, એમની પાસેથી ફીડબેક લઈ શકે છે.
અને જે લોકો પ્રોડક્ટ બનાવે છે, ડેવલપર્સ, ડિઝાઇનર્સ, એન્જિનિયર્સ, એમના માટે શું?
એમના માટે આ પુસ્તક એક નવો દ્રષ્ટિકોણ ખોલે છે. એમનું કામ ખાલી ટેકનિકલ નથી, પણ એ માર્કેટિંગનો સૌથી મહત્વનો ભાગ છે. એમણે વિચારવું જોઈએ, શું અમે આ પ્રોડક્ટને વાપરવામાં 10 ગણી વધુ સહેલી બનાવી શકીએ? શું અમે ગ્રાહકની એવી કોઈ સમસ્યા હલ કરી શકીએ જે બીજા કોઈએ ધ્યાનમાં જ નથી લીધી? શું અમે આની ડિઝાઇન એવી બનાવી શકીએ કે લોકો એને જોતા જ રહી જાય? પેલો ડચ બોય પિન્ટનો ડબ્બો ફરી યાદ કરો, એ એન્જિનિયરિંગ અને ડિઝાઇનનું કમાલ હતું જેણે માર્કેટિંગનું કામ કરી દીધું.
અને આ બધી વાત વ્યક્તિગત સ્તરે આપણી કારકિર્દી અને પર્સનલ બ્રાન્ડિંગ માટે પણ એટલી જ સાચી લાગે છે, નહીં? સ્પર્ધાત્મક જોબ માર્કેટમાં એક સામાન્ય રેઝ્યુમે અને સામાન્ય આવડત એ ભૂખરી ગાય જેવા છે.
બિલકુલ. જો તમારે અલગ તરી આવવું હોય તો તમારે કોઈ ચોક્કસ આવડતમાં માસ્ટરી મેળવવી પડશે, એક યુનિક પોર્ટફોલિયો બનાવવો પડશે, અથવા તમારા ફિલ્ડમાં તમારો પોતાનો એક ઓળખ, એક અવાજ બનાવવો પડશે. ખાલી સોંપેલું કામ સારી રીતે કરી દેવું પૂરતું નથી, કંઈક એવું કરવું પડશે જેની નોંધ લેવાય, જે યાદ રહી જાય. આ પુસ્તકમાંથી જો મારે એક મુખ્ય શીખ, એક ટેકઅવે લેવાનો હોય તો એ છે કે માર્કેટિંગનો જે રોલ છે ને, એ હવે વેચવાની કળા કરતાં વધુ બનાવવાની કળા બની ગયો છે. મુખ્ય પ્રશ્ન એ નથી કે આપણે આ વસ્તુને કેવી રીતે વેચીશું, પણ એ છે કે શું આ વસ્તુ ખરેખર વેચવા યોગ્ય છે, શું તે એટલી નોંધપાત્ર છે કે બજાર એની નોંધ લે, શું તે લોકોના જીવનમાં ખરેખર કોઈ મૂલ્ય ઉમેરે છે.
અને મારા માટે આ પુસ્તકનો સૌથી વધુ અસર કરનારો અને વારંવાર યાદ આવતો વિચાર એ જ છે કે સલામત રહેવું જોખમી છે. આ એક જ વાક્ય જેણે આપણને આપણી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ધકેલે છે અને કંઈક નવું, કંઈક હિંમત ભર્યું, કંઈક નોંધપાત્ર કરવા માટે સતત પ્રેરણા આપે છે. પછી ભલે એ આપણા ધંધામાં હોય, નોકરીમાં હોય, કે આપણા અંગત જીવનના કોઈ શોખ કે પ્રોજેક્ટમાં હોય, એ આપણને સ્થિર થવાથી, અટકી જવાથી બચાવે છે.
તો શ્રોતાઓ માટે હું એક વિચાર મૂકીને જઈશ. જરા વિચારો, તમારા કાર્યક્ષેત્રમાં, તમારા વ્યવસાયોમાં, તમારી આસપાસની દુનિયામાં એવી કઈ ભૂખરી ગાયો છે જેને તમે રોજ જુઓ છો? એવી કઈ સામાન્ય કંટાળાજનક વસ્તુઓ, સેવાઓ કે પ્રક્રિયાઓ છે જેમાં થોડી કલ્પનાશક્તિ અને હિંમત ઉમેરીને તેને પર્પલ કાઉ બનાવી શકાય? એવું કયું એક નાનું પણ નોંધપાત્ર પગલું તમે આજે લઈ શકો છો જે તમને અથવા તમારા કામને ભીડથી અલગ પાડે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક્તર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.